மகாதேவ்யா கோக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 18 ફેબ્રુઆરી 2007, ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்வார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 467, ખંભાત ભાદરવદ 1949. ઓમ. અનાદિ કાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે, અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. અદ્ભુત વાત, ઘણા સૂક્ષ્મ ભાવો સાથે પરમ કૃપાળુ દેવે ખંભાતના મુમુક્ષુ ઉપર લખેલ આ પત્રમાં દર્શાવી છે. ખંભાતના મુમુક્ષુઓ જ્ઞાની પુરુષની શોધમાં છે, એમને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અને એ ધર્મ એમને એવો જોઈએ છે કે અનાદિ પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. લક્ષ્ય બંધાઈ ગયો છે. લક્ષ્ય સાથે જ્યારે સાધના થાય ત્યારે એ સાધનાની અંદર એના પરિણામો જોવા મળે અને જગતની વિસ્મૃતિ થવા લાગે. સતના ચરણ પ્રતિ જીવ દિનોદિન અર્પિત થતો જાય. પણ લક્ષ્યની જાગૃતિ ન હોય તો જીવની સાધના અહીં તહીં રખડતા જેમ, આજે અહીંયા કાલે ક્યાં, આજે આમ કાલે કામ. આ પરમાર્થ માર્ગની સાધનાનું મૂળ જો કોઈ હોય તો સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. પણ મુશ્કેલી એ છે કે જ્ઞાની પુરુષને ઓળખવાની દ્રષ્ટિ જીવમાં ન હોવાને લીધે કેમ નથી, અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી. બુદ્ધિ કેવી છે? વિપર્ય. વિપર્ય એટલે વિપરીત ભાસવું, તે વિપરીત જે હોય એનાથી ઉલટું જ. આખો દી શંકા કુશંકા તર્ક કુતર્ક નવરો જ ન પડે. વિપર્ય બુદ્ધિ, એને બુદ્ધિનો આફરો ચડે. જેમ જેમ જાણકારી વધે તેમ એ ઠરીને શાંત ન થાય પરંતુ ઉછળે. જે સમજે એ તો સમાય, પણ અધૂરા હોય ને એ ઉભરાય. અધૂરો ઘડો છલકે ઘણો. જીવની દશા વિપર્ય બુદ્ધિ છે, અને આ વિપર્ય બુદ્ધિ જ્યાં સુધી જીવમાં વૈરાગ્ય ને ઉપશમ ન હોય ત્યાં સુધી બુદ્ધિનું સદબુદ્ધિપણું થવું સંભવતું નથી. કૃપાળુ દેવે પત્રમાં કહ્યું છે કે ઉપશમ અને વૈરાગ્ય આવેથી એ વિપર્યપણું સદબુદ્ધિપણાને ભજે છે, સદવૃત્તિ થાય છે. અને આ સદબુદ્ધિ છે એ જીવ જ્ઞાનીઓનું યથાર્થ દર્શન કરી શકે છે, જ્ઞાનીઓનું યથાર્થ ઓળખાણ કરી શકે છે. અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થવામાં એમણે પોતાના સ્વરૂપનું ઓળખ્યું નથી. આગળ આપણે એક પત્રના શીર્ષકમાં એ વાત પરમ કૃપાળુ દેવે બહુ મહત્વની કહી કે અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થતું નથી અને જેનાથી પ્રાપ્ત થઈ શકે છે તેનું ઓળખાણ થવું દુર્લભ છે. પત્રાંક 285 શીર્ષક. જેનાથી તેનું ઓળખાણ થાય, અપૂર્વ એવું પોતાનું સ્વરૂપ જીવને પોતાથી પ્રાપ્ત થઈ શકતું નથી અને જેનાથી પ્રાપ્ત થાય તેનું ઓળખાણ થવું દુર્લભ છે અને એ જ જીવની ભૂલ ભૂલામણી છે. જીવને જો કોઈ ભૂલ હોય તો એને જેનાથી પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય એવા પુરુષનું ઓળખાણ થવું દુર્લભ છે. એ ઓળખાણ ક્યારે થાય? તો 254માં જેમ આપણને કહ્યું કે મુમુક્ષુતાના નેત્રો મહાત્માને ઓળખે છે. મહાત્માના યોગે, મહાત્માના સંગે તેમની અલૌકિક દશાનું અવલોકન કરવું અને જો પ્રયત્ન કરશે તો જરૂર ઓળખાશે. મહાત્માની અસંગ દશા, અલૌકિક દશા, લૌકિક નહીં, બાહ્ય દેખાતી તે નહીં, બાહ્ય ચેષ્ટા તે નહીં, અંતરંગની દશા એ એમની અલૌકિક દશા છે. હવે મહાત્માની અલૌકિક દશા આપણે સામાન્યપણે આપણી ચર્મચક્ષુથી જોઈએ તો ન દેખાય, એ જોવા માટે તો મુમુક્ષુના નેત્રો જોઈએ. મુમુક્ષુતા આવ્યા વિના મહાત્મા ઓળખાય નહીં. જેના મગજની અંદર બફમ હોય કે અમે જ્ઞાની પુરુષને ઓળખી લીધા છે, એને પહેલું તો પ્રયત્ન કરવો કે જ્ઞાની પુરુષ જેવો હોય એવો તું કેવો છો, તારી મુમુક્ષુતા કેવી છે. જગતની સર્વ પ્રકૃતિ મોહાશક્તિથી જે મુંજાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે તે મુમુક્ષુતા, એવું ખરું આપણામાં? હવે આપણી મુમુક્ષુતાના ઠેકાણા નથી અને આપણે મહાત્માને ઓળખી લીધા છે એવી ભ્રાંતિમાં છીએ. આ વિપર્યય, આ અનાદિકાળથી આ જ વિપર્યય છે.
એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પન, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમન. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ.
જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય, કામ એક આત્માર્થનો, મારે આત્માર્થ સિવાય કશું જોઈતું નથી. આત્માર્થ આપે એ જ ગુરુ, આવા ગુરુને મારે શોધવા છે. અને આ કોઈ અલૌકિક દશાનો, અસંગ દશાનો, અંતરંગની નિર્ગ્રંથતા વાળો પુરુષ હોય, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી, શાસ્ત્રમાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની આચરણા છે, આવો કોઈ પુરુષ મને મળે, પણ એ પુરુષ ઓળખાય આપણી પોતાની તીવ્રતાથી. મુમુક્ષુતાની તીવ્રતા કેટલી છે! હજી જગતની આરંભ સમારંભમાં પણ મન દોડી જતું હોય, જગતના સંગ પ્રસંગની અંદર પણ રસ અને રુચિ એવા ને એવા હોય, અને નીકળો છે કે આ જ્ઞાની છે ને આ જ્ઞાની છે, તારું કામ નહીં જ્ઞાની કહેવાનું, કોઈને તું શું ઓળખીશ? ઉપશમ અને વૈરાગ્ય આત્મસાત થયા નથી, લક્ષ્ય બંધાયું નથી કે સર્વ કરીને કાર્ય તો એક જ કરવું છે, ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર સ્વાધ્યાય, એક જ લક્ષ્ય સિદ્ધ કરવાનું છે અને તે છે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જગત વિસ્મૃત થતું નથી, જગત તો વધે છે એને ભૂલવાની વાત કરે છે અને આ રોજે રોજ નવો પરિચય કરે છે જગતનો. આનું જગત તો હજુ વિસ્તૃત થતું જાય છે, આનું વર્તુળ મોટું ને મોટું થતું જાય છે અને વાત કરે છે કે હું જ્ઞાનીને ઓળખું છું. અને એને ઓળખાય જ્ઞાની એવો જ હોય કે જેનું જગત મોટું જ થતું હોય, એ આત્મામાંનો હોય. આવા ભેગા થાય ક્યાંથી જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય? અને જગતનું અનાદિનું પરિભ્રમણ ન મટવાનું કારણ એ કે જીવને પોતાનું સ્વરૂપ ઓળખાયું નથી. અને ઓળખાવનારની ઓળખાણ નથી, પોતે પોતાથી પામી શકતો નથી. આવો અનાદિનો નિયમ છે, આ પરમાર્થ માર્ગનો સિદ્ધાંત છે. અને જેનાથી તેનું ઓળખાણ થાય છે તેનું સ્વરૂપ ઓળખાવવું દુર્લભ છે. સ્વરૂપ, દેહ દશા ઓળખાવાની વાત નથી આ, એનું સ્વરૂપ ઓળખાવવું. અને સ્વરૂપ એટલે જ્ઞાનીના યોગે, મહાત્માના યોગે એમની અલૌકિક દશાનું અવલોકન કરવું, એની અલૌકિકતા. લૌકિકતા નહીં, લૌકિકતા તો બસ કેવો છે ને આશ્રમ કેવા છે ને વેશ કેવો છે ને ત્યાગ કેવો છે ને કેમ બેસે છે ને કેટલા લોકો આવે છે ને કેટલા નમસ્કાર કરે છે ને, આ બાહ્ય મહિમાની અંદર ઓહો ઓહો કર્યા કરે છે. જ્યારે જુએ ત્યારે એકને ભૂલે ને બીજાને, બીજાને ભૂલે ને ત્રીજાને, અને જ્યારે જ્યારે કંઈક કાર્યક્રમ હોય બહુ 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 શું બહુ મજાનું. બધા લૌકિક વ્યવહાર છે. તારી દ્રષ્ટિ જો હોય, તીવ્ર હોય, તો તું કહી શક કે આ પણ જ્ઞાની દશાનું લક્ષણ નથી. મુમુક્ષુ છો, તારી મુમુક્ષુતા પ્રબળ હોવી જોઈએ. સામો એની ઓળખાણે એની યોગ્યતા એ નહીં ઓળખાય, આપણી યોગ્યતા એ જ્ઞાની ઓળખાશે. આપણી યોગ્યતા એ વિતરાગ ઓળખાય. આપણી યોગ્યતા ન હોય તો વિતરાગને આપણે શું ઓળખી શકીએ. એટલે પરમાર્થ માર્ગમાં એટલો સિદ્ધાંત આપ્યો છે કે પોતે પોતાથી ઓળખે નહીં, અને જેનાથી ઓળખાય એનું સ્વરૂપ ઓળખવું, બસ આ જ જીવની પાત્રતા છે. પોતાની પાત્રતા પરિપક્વ કરવી, મુમુક્ષુતાને દ્રઢ કરવી, પોતાના દોષો અપક્ષપાતપણે જોઈ શકે એવું જેની અંદર સામર્થ્ય પ્રાપ્ત થાય, અંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય, એ જ જીવ સાચા મહાત્માને, સાચા જ્ઞાનીને, સાચા સત્પુરુષને ઓળખી શકે છે. બાકી તો મારા દોષ બતાવનારને હું જોવા જાઉં છું, મારા દોષ કોણ બતાવે, મારા દોષ કોણ બતાવે, આ મુમુક્ષુતાનું લક્ષણ નથી. એ ન હોય તો કોઈ નહીં બતાવે. એટલે તારે કયો માણા ગોતવો, જરૂર તારા દોષ બતાવે એવો? આર યુ ગોઈંગ ટુ એમ્પ્લોય સર્વન્ટ? અરે પોતાના દોષ જેના સાનિધ્યમાં પોતાને જોવા મળે અપક્ષપાતપણે, આવી અલૌકિક જ્ઞાની પુરુષની ચેષ્ટા અનાદિકાળથી વિપરીય બુદ્ધિ છે. કેમ ઓળખાવનારનું સ્વરૂપ આપણને કેમ ઓળખાતું નથી? આ સૂત્ર છે આ પત્રનો. ખૂબ લક્ષ્યપૂર્વક ગંભીરતાથી મનન ચિંતન કરીને કૃપાળુ દેવે જે આવી જબરજસ્ત વાતો મૂકી છે એને ઓળખવા પામવા પ્રયત્ન કરવો. જેટલો પ્રયત્ન કરીશું એટલું જ આપણું કલ્યાણ છે. એટલા માટે કે આ જીવ રખડી જ રહ્યો છે સંસારના નામે અને પરમાર્થના નામે. કૃપાળુ દેવે લખ્યું છે કે ધર્મના નામે મિથ્યા વાસનાથી આ જીવ ઘેરાયો છે. એટલે કહ્યું છે કે અનાદિકાળથી જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં જરા વાર લાગે, હાનિ નથી, પણ ભૂલ થાય, ભ્રાંતિ થાય, મોટી હાનિ છે. પત્રક 492. ખૂબ વિચાર, આ પુરુષના વચનો મળ્યા છે એના પત્રોના જુદા જુદા સંદર્ભની સંધિ અને સમન્વય કરતા જવું, અને એક એક વાતને સ્પષ્ટ કરતા જવું. એક જ પત્રમાં કદાચ બધી વાત સ્પષ્ટ ન પણ થઈ હોય, એના સંદર્ભ વિચારવા પડે. કેમ કે જેવી પાત્રતા ત્યાં સુધીની વાત આવી હોય, પાછી આગળ વાત તો ઊભી જ છે. સનાતનતા છે, સત્યનું સાતત્ય છે, એ સાતત્યનું અનુસંધાન કરવું જોઈએ. એ અનુસંધાન, એ વચનામૃત સતત, એ બોધ આપણા હૃદયની અંદર ગુંજતો રહેવો જોઈએ, રટણ રહેવું જોઈએ. અને સત્પુરુષના બોધનું રટણ એ જ સ્વરૂપનું રટણ છે. સ્વરૂપનું રટણ વાર લાગશે. અત્યારે આપણે આપણા આત્મ સ્વરૂપમાં રટણ, આત્મ રમણતા આપણાથી થઈ શકતી નથી, પણ ઉપદેશ રમણતા થાય છે કે નહીં, બોધ રમણતા થાય છે કે નહીં? તો જે કેવળ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે, એના બોધની રમણતા એ પણ સ્વસ્વરૂપની રમણતા સમાન છે. કૃપાળુ દેવી એક જગ્યાએ લખ્યું છે કે જિનેશ્વરની ભક્તિ એ આપણા પોતાના સ્વરૂપની જ ભક્તિ છે. કેમ કે જિન પદ નિજ પદ એકતા, પણ જિનનું પ્રગટ સ્વરૂપ છે એટલે એની ભક્તિ થાય છે. આપણું અપ્રગટ સ્વરૂપ ન ઓળખાયું હોવાને કારણે થતી નથી, કંઈ વાંધો નહીં. પણ તું એની જો શુદ્ધ સ્વરૂપ ઓળખીને કરીશ તો એમાં અંત તો ગતવા, પરિણામે તારા સ્વરૂપની ભક્તિ છે. અવલંબન છે, અવલંબન શુદ્ધતા એ ખસી જશે. અનાદિકાળથી વિપર્યય બુદ્ધિ હોવાથી આ એક, અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. જો આપણી ભૂલ થવા માટેના સંભવિત જે કંઈક કારણો છે એનું કૃપાળુદેવ અહીંયા કહે છે કે એક તો આપણી વિપર્યય બુદ્ધિ, કારણ નંબર એક, જ્ઞાની પુરુષનું ઓળખાણ થતું નથી. જીવને અનાદિકાળથી વિપર્યય બુદ્ધિ છે, એ વિપર્યય બુદ્ધિ હજુ સદબુદ્ધિ થઈ નથી. અને વૈરાગ્યને ઉપશમ વિના એ સદબુદ્ધિ પણ પામે નહીં, પર્યાયાંતર ન થાય. 506માં આવશે બુદ્ધિનું પર્યાયાંતર. પર્યાયાંતર વૈરાગ્યને ઉપશમ પ્રાપ્ત થયે એ વિપર્યનું પર્યાયાંતર થઈને સદબુદ્ધિપણું થાય છે, કે જે સદબુદ્ધિપણું મહાત્માને ઓળખે છે. અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ એ આપણું કારણ નંબર એક. કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. જ્ઞાની પુરુષની પણ કેટલીક શબ્દ છે, બધી નથી. કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાય. બાહ્ય ચેષ્ટામાં અજ્ઞાની એવો પાવરધો હોય, જ્ઞાની પુરુષની ચેષ્ટા પણ અજ્ઞાની પુરુષ જેવી જ દેખાય. કારણ કે જ્ઞાનીના માથે સિંગડા હોતા નથી, એટલે જ્ઞાની પણ ખાય પીએ અને એને જે કંઈ પૂર્વ કર્મકૃત શરીર પ્રાપ્ત થયું છે એ શરીરના સંબંધિત બધી ક્રિયાઓ કરે, તો કેટલીક ક્રિયામાં જીવ પોતે પોતાની મેળે કલ્પના લગાવ્યા કરે કે આ તો અજ્ઞાની જેવું જ આની ચેષ્ટા છે, એટલે જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ કર્યા કરે. આવો જ્ઞાની ન હોય, આવો ન હોય. અમે તો જોયું, એ તો સાલ ઉડીને બેઠા હતા, આવા જ કંઈ જ્ઞાની પુરુષ હતા. સારું, તારે જ્ઞાની પુરુષની ઓળખાણમાં સાલનું હોવાપણું કે સાલનું ન હોવાપણું એટલું જ છે ને, બીજું તારી પાસે કોઈ માપદંડ નથી ને. બાહ્ય ચેષ્ટાની વાત છે, તો કેટલીક ચેષ્ટા એવી હોઈ શકે છે જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે, ચેષ્ટાનો વિકલ્પ આવે છે. પૂર્વ કર્મકૃત જ્ઞાનીનો વ્યવહાર હોય અને પૂર્વ કર્મ કોઈ એવા અશુભ પ્રકારનું હોય તો એ ઉદયમાં આવે કે ન આવે? ઉદયમાં આવે તો તે પ્રમાણે જ્ઞાની ભોગવે કે ન ભોગવે? એ જ રીતે ભોગવે જેવું અજ્ઞાનીએ ઈચ્છાથી કરેલું કર્મ હોય અને જ્ઞાનીને ઉદય કર્મ હોય, બે સરખા લાગે. જ્ઞાની વેપાર કરે ઉદયથી કરે, અજ્ઞાની વેપાર કરે ઈચ્છાથી કરે, બેયની વેપાર કરવાની પદ્ધતિ સમાન હોય. અંતર પરિણામ જોવા માટે આપણી દ્રષ્ટિ છે નહીં, આપણી બુદ્ધિનું વિપર્યયપણું છે, એટલે આપણને તે વેપારની અંદર પણ જ્ઞાની આનાથી પર છે, એને અંતરંગ સ્પૃહા નથી, એવી એની અંતરંગની ચેષ્ટા આપણે જોઈ શકતા નથી. પણ બાહ્ય ચેષ્ટા જ્ઞાનીને અજ્ઞાની બંનેની સમાન છે. જ્ઞાનીની ગ્રહસ્થિ અને અજ્ઞાનીની ગ્રહસ્થિ બેયની ગ્રહસ્થિ છે. બંનેને સંસાર છે, બાળ બચ્ચા છે, માતા પિતા છે, ઓહો હો બધું આમ છે, આમાં ક્યાં જ્ઞાની પણ ઉર્યું? આપણે નિર્ણય આપી દીધો, વિભ્રમ થઈ ગયો, જ્ઞાની વિશેનો વિભ્રમ થઈ ગયો. પણ એની જે આખી ભાવ દશા છે, એની જે અંતરંગની અસંગ દશા છે, એનું ઓળખાણ કરવા માટે આપણી જે યોગ્યતા જોઈએ મુમુક્ષુતાની એ નથી, વૈરાગ્યને ઉપશમ આપણામાં જોઈએ એ નથી, આપણી દ્રષ્ટિની નિર્મળતા જોઈએ તે નથી, આપણી મલિનતા ખસવી જોઈએ રાગ દ્વેષ આદિની એ નથી, આપણી માન્યતા અનાદિથી ધરી રાખેલી રિદ્ધિની સિદ્ધિની વેશભૂષાની આ બધી આપણી આપણા પોતાના માપદંડ છે, આપણી પોતાની ચાવીઓ છે જ્ઞાનીને ઓળખવાની, આપણા માપદંડ છે, આપણા મૂલ્યાંકનો છે, એ બધા વિપર્ય બુદ્ધિને કારણે વિપરીત છે, એટલે એ નથી. હવે કેટલીક આવી ચેષ્ટા એટલે જ્ઞાનીની ને અજ્ઞાનીની સમાન હોય તો એ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. એટલે આવું આપણે ગમે ત્યારે ચર્ચા કરીએ ને, તર્ક વિતર્ક, આપણે તો ઠેકાણા વિને, આપણે તો શું ડાયરાની જેમ વાત કરવા ટેવાયેલા છીએ. સત્સંગ અને સ્વાધ્યાયની ગંભીરતા જે જોઈએ એ આપણી હોતી નથી. આ નેમકુમારને ખબર નહીં હોય, અને પરણવા હાલી નીકળ્યા. લ્યો બોલો ડાયો જાણે પોતે બહુ ધર્મ જાણતો હોય ને, આવું ધર્મસ્થાનમાં જઈએ ને અને ત્યાં જે બધા ચર્ચા વાત કરતા હોય ને, બધા બેઠા હોય, આવ્યા હોય યાત્રા કરવા, પછી આમ તો હાવ નવરી બજાર હોય, એટલે પછી આવો આવો બપોરે બે બધા, અને બે અત્યારેની વાતો સાંભળજો, એમાં કોક કોક પોતપોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે. લ્યો રાજુલને છોડીને એ લાગ્યા. હવે આ જાનેથી અત્યારે કોક જાય જો વરરાજો પાછો તો બે પક્ષ ઊંચા નીચા થઈ જાય ને. હવે એની બદલા નેમકુમાર પાછા વયા ગયા પરણ્યવેના, તો નેમકુમારની જાનમાં આવેલા જાનૈયાનું શું, અને ઓલા માંડવા વડે આખી તૈયારી કરી એનું શું, એને નહીં ખબર હોય પશુડાનું આ વધ થતો હશે ને આ પોષણ થતું હોય. ભાઈ તું કાંઈ વાત કરમાં આ આપણા વિષયની બહાર છે, બહાર છે. આપણે વિપર્યયમાં છીએ, હજી ઉભો રે ઉભો રે. ભગવાન મહાવીરે ગ્રસ્થાશ્રમ કર્યો, યશોદા સાથે લગ્ન કર્યું. કેમ તમે તો કયો છો મહાવીરને ત્રણ જ્ઞાન જન્મથી હતા, તો ત્રણ જ્ઞાનનું આ પરિણામ? અરે ભાઈ, ભગવાને લગ્ન કર્યું યશોદા સાથે કે ભગવાનને એક પ્રિયદર્શી નામની પુત્રી છે, એ તારું દ્રષ્ટિ છે. કૃપાળુ દેવ કહે છે કે એ ગ્રસ્થાવસમાં પણ એ અભોગી હતા, મુનિ દશામાં હતા, અવ્યવસાયી હતા, આત્માકાર પરિણામી હતા. તને આ દેખાયું? ન દેખાયું, કારણ કે તારી દ્રષ્ટિ વિપર્યય છે, તારી બુદ્ધિ વિપર્યય છે. જ્ઞાનીની દ્રષ્ટિ છે, જ્ઞાનીની દ્રષ્ટિ મુમુક્ષુતાની છે, સાધકની છે, આત્મિક દ્રષ્ટિ છે, પરમાર્થ દ્રષ્ટિ છે. એટલે પરમ કૃપાળુ દેવે કહ્યું કે અહો ભગવાન મહાવીર, સંસાર અવસ્થામાં પણ જેવો અવ્યવસાયી હતા, અભોગી હતા, મુનિ હતા અને આત્માકાર પરિણામી હતા. શું દેખાણું હવે? બેય વાંચ્યું મહાવીરનું ચરિત્ર, બેય જોયા મહાવીરને, બેય જાણ્યા દ્રષ્ટિ કેવી છે. બહારની જે ચેષ્ટા છે એ કદાચ સમાન દેખાય. ઓહો, જગતના જીવો પણ જન્મે છે, લગ્ન કરે છે, સંતાનો થાય છે અને મરી જાય છે, તો એવા જ આ બધા જ્ઞાની ઓળખવા પડે. જ્ઞાનીને ઓળખવા માટે દ્રષ્ટિ જોઈએ. લઘુરાજે ગુરુરાજને ઓળખા, સૌભાગ્ય એના સ્વામી રાજચંદ્રને ઓળખ્યા. એને આ બધું નહોતો દેખાતો, બહારનો વ્યવહાર કે આ ધંધામાં છે, આ ગ્રહસ્થિમાં છે, નહોતું દેખાતું એને. એ દેખાતું હોવા છતાં કંઈક જુદું દેખાતું હતું, કંઈક અલૌકિક દેખાતું હતું. કોઈ એવી દશા કૃપાળુ દેવની દેખાતી હતી. એણે કહ્યું કે આ તો દેહધારી પરમાત્મા જ છે, આ પુરુષનું શરણ મળે, આ પુરુષનો બોધ મળે, આ પુરુષ જો આપણા ઉપર અનુગ્રહ કરે તો આપણો ભવસાગરનો બેડો પાર થઈ જાય, આપણું અનંત કાળનું પરિભ્રમણ સમાપ્ત થાય. આવી શ્રદ્ધા ખંભાતના મુમુક્ષુઓને હતી, આવી શ્રદ્ધા લઘુરાજજીને હતી, આવી શ્રદ્ધા સૌભાગ્યની હતી કે જો પરમ કૃપાળુ દેવની કૃપા અને અનુગ્રહ હશે તો ભલે આ દેખાતી સંસારમાં હોવા છતાં આ પુરુષ દેહધારી ભગવાન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. એને પરમાત્મા પણ શેમાં દેખાડ્યું? એની બાહ્ય ચેષ્ટામાં કે એની અંતરંગ અલૌકિક અવસ્થામાં? એ અંતરંગ અલૌકિક અવસ્થા જોવા માટેની જે દ્રષ્ટિ, એ દ્રષ્ટિની અંદર આપણને પોતાને પરમાર્થ પામવાની તીવ્રતા. પ્રભુશ્રીએ કહ્યું, પૂછ્યું કે કેમ તમે અમને પ્રેમ કરો છો? કે તમને જોઈને અતિ અતિ ભાવ આવે છે, તમે કોઈ અમારા પરમ પિતા હો એવો લાગણી થઈ આવે છે. અનાદિકાળથી સંસારમાં રખડીએ છીએ, પ્રભુ હવે અમને છોડાવો, છોડાવના રાજ મેળો. તમારા ગુરુ જેની પાસેથી દીક્ષા લીધી છે એમાં તો કંઈ સમાધાન ન થયું. 14 વર્ષ થયા તો છો સંયમમાં ને સંઘાડામાં, પણ એક પુરુષ 22 વર્ષનો નવજુવાન અને વેપારી વેશની અંદર તમારી સામે ઊભા છે, લગ્ન જીવનમાં જેનો પદાર્પણ થઈ ચૂક્યું છે, એને તમે કહો છો કે ભગવાન અમે અનંતકાળથી રખડીએ છીએ, અમને છોડાવો. શું ઓળખાણ હશે? એ સ્વભાગનો શું ઓળખાણ હશે? એ બોધવી જેવું જ્ઞાન કોકે આપ્યું પરંપરાથી, પણ પાત્રતા વિના ગમે તેવું બીજ જ્ઞાન હોય ને શું કામનું છે? દેવા ગયા પરમ કૃપાળુ દેવને કે આ કોઈ બહુ પાત્ર પુરુષ છે, આધ્યાત્મિક છે, આખા કાઠિયાવાડમાં જેની વાહવા છે. એ જાય છે દેવા, અને જઈને શું થાય છે, અભિભૂત થઈ જાય છે, પોતે અર્પિત થઈને આવે છે. નવ નવ વર્ષ સુધી પરમ કૃપાળુ દેવની પાછળ લાગ્યા છે. ત્રીસ ત્રીસ વર્ષ સુધીનો સત્સંગ અને સ્વાધ્યાય અને શાસ્ત્ર અભ્યાસ એ જે ન અપાવી શક્યો, દેહને આત્મા જુદા છે પણ કદી પ્રગટપણે ભાષ્યમાન થયા નથી, પ્રતીતિ આવી નથી, એવું માત્ર આત્મસિદ્ધિની ગાથાઓ વાંચતા હે પ્રભુ આપના અનુગ્રહથી પર્વતની બે ફાટ જેવા અમને તો બંને હવે જુદા દેખાય છે. જળ અને ચેતન ભિન્ન થઈ ગયો. જળ જુદું છે, હું ચૈતન્ય જુદો છું. આ થયું કેવી દ્રષ્ટિ? સૌભાગની દ્રષ્ટિ, મુમુક્ષુની દ્રષ્ટિ, લઘુરાજ સ્વામીની દ્રષ્ટિ, મુમુક્ષુની દ્રષ્ટિ, એવા પરમ કૃપાળુ દેવના સંપર્કમાં આવેલા બે પ્રકારના જીવો હતા. એકની પાસે લૌકિક દ્રષ્ટિ હતી, બીજાની પાસે અલૌકિક દ્રષ્ટિ હતી. ભગવાન એક જ હતા. ભગવાનને મળનારા મેજોરિટી કોણ હતા? આજનો વર્તમાન નિયમ ડેમોક્રેસીનો, એના ભાગીદારથી માંડી પરિવારથી માંડીને બધાએ ઘણા હતા. પણ થોડાક એવા પણ હતા કે જેણે આ રાયચંદ્રના રૂપમાં પરમાત્માને ઓળખ્યા કે આ તો કોઈ અદ્ભુત આત્મજ્ઞ પ્રાપ્ત પુરુષ છે. એટલે વિભ્રમ થઈ આવે છે જીવથી જ્ઞાન પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. કેટલાય ચરિત્ર કૃપાળુ દેવના ચરિત્રમાં આવે છે, કેટલાય લોકોને કૃપાળુ દેવની ચેષ્ટાનો વિકલ્પ આવે છે કે ખરેખર આ જ્ઞાની હશે કે નહીં હોય, હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. કારણ એને જે ચેષ્ટા છે એ ચેષ્ટાનો વિકલ્પ આવે છે. અને કૃપાળુ દેવ લખે છે કે કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ હોય છે, પણ આને ઉદયગત છે અને ઓને ઈચ્છાથી છે, ઓને રંજિત ભાવથી છે, આ નિરંજનપણે છે. વાત એક જ છે, વ્યવહાર એક જ છે, કૃતિ એક જ છે, ચેષ્ટા એક જ છે, સામ્યતા લાગે છે. બીજી બાજુ હોયથી આ એક દ્રષ્ટિ પોતાનું વિપર્ય બુદ્ધિ અને ચેષ્ટાની સમાનતા એને આવો વિકલ્પ આવે છે. બીજી બાજુથી જો જુદી જુદી રીતે આ પુરુષ આપણને એક વાત સમજાવવા માટે થઈ અને કેટલા કેટલા દ્રષ્ટિકોણથી કેટલા આયામોથી વાતને સ્પષ્ટ કરે છે, ખંભાતના મુમુક્ષુઓને કરે છે. કેમ કે ખંભાતના મુમુક્ષુઓને આ પ્રકારનો ધર્મ પામવો છે, ધર્મ ઈચ્છુક છે બધા. તો કે છે બીજી બાજુ એથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત આદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પણાને ભજે છે. જો જ્ઞાનીનો નિશ્ચય થઈ ગયો હોય એની અસંગ દશાથી, એના ભાવ દશાથી, એમની અલૌકિક દશાનો જો પરિચય થયો હોય અને એ જો આત્મસાત કરી હોય અને જ્ઞાની પુરુષ પ્રસિયે નિશ્ચય થયો હોય, યથાર્થ યથાર્થ નિશ્ચય થયો હોય કે જ્ઞાની પુરુષ જ છે, બાકી બાહ્ય જે દેખાય છે એનો ઉદય છે. આ પુરુષ આત્મ સ્વરૂપ છે, જે દેખાય છે એનો ઉદય છે. ઉદયગત અવસ્થા એ પૂર્વના અશુભ કર્મ કે શુભ કર્મ એને આધારિત છે, એ જ્ઞાન દશાને આધારિત નથી. આજની એની અંતરંગ અવસ્થા એની જ્ઞાન દશાને આધારિત છે અને બહારની અવસ્થા એના પૂર્વોદયને આધારિત છે. તો જ્ઞાન થાય એટલે પૂર્વકર્મ નાશ પામે એવો અવસ્થા નથી, એવો સિદ્ધાંત નથી કે જ્ઞાન થાય એટલે પૂર્વકર્મ, એ તો ઉદયમાં આવે. જો જ્ઞાની પુરુષનો યથાર્થ નિશ્ચય થયો હોય આ દશામાં પણ, તો યથાર્થ નિશ્ચય કરનાર જ્ઞાની પુરુષની દશા કે જીવની મુમુક્ષુતા, નિશ્ચય કરનાર કોણ? જીવ. એણે સેના વડે નિશ્ચય કરવો છે? પોતાની મુમુક્ષુતા વડે. કોણ મહાત્માને ઓળખી શકશે? મુમુક્ષુના નેત્રો. તો મારી પાસે નેત્રો તો છે, નંબરે નથી, બહુ સરસ આંખ છે મારી. તારી આંખ કોડા જેવી છે, આપણે કઈ કોડા કઈ તને ખબર નહીં પડે, તારી આંખ તો કોડા જેવી છે, અજ્ઞાની આંખ અને કોડામાં કઈ ફેર નથી. વૈરાગ્યથી ભરિત નેત્રો, કામ એક આત્માર્થનો, બીજો નહીં મને રોગ. અને એને કોઈ પુરુષની આવી અસંગ દશા, અલૌકિક દશા, નિર્ગ્રંથ દશા અંતરંગની જોઈ હોય તેમ થાય કે ઉદયગત વ્યવહાર હોવા છતાં ન્યારો છે, નિર્લેપ છે, નિસંગ છે, બધું જ હોવા છતાં એ એમાં ક્યાંય નથી. આવો જો નિશ્ચય થયો હોય તો આવી જ્ઞાનીની ઉન્મત્ત આદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ, તો પણ બીજી બાજુના નિશ્ચય બળને લીધે જે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. જો વિકલ્પ થાય છે અજ્ઞાનીને, એ પહેલી વાત સમજાવી. હવે કે છે, જો યથાર્થ નિશ્ચય હોય તો આવી ચેષ્ટાથી પણ એ ચલિત થાય નહીં. એટલે સ્વભાગ એમ કે તમારા છોકરાની ઘોડિયાની દોરી ખેંચીશું અને તમારી પાસેથી તમારા પ્રત્યેનો નિશ્ચય અમારો બદલાશે નહીં, કેમ કે અમે તમારો વ્યવહાર એને ઉદયગત જોઈએ છીએ, રંજિત ભાવથી જોતા નથી. એવી અદ્ભુત આ એની ઉન્મત્ત ચેષ્ટાઓ પણ ક્યારેક જ્ઞાનીઓને દુઃખ આવે, દર્દ આવે, વ્યાધિ આવે, જ્ઞાની પીડાય, પીડાય, વ્યથિત હોય, અને બહારથી ચેષ્ટાઓ એવી થાય, શરીરની અંદર દર્દના જોરના આધારે ચેષ્ટા થાય અને અંતરંગની સમાધિ હોય, બહાર ઉન્મત્તપણું દેખાય અને અંતરંગની સમાધિ દેખાય. તો કે છે, આવી ચેષ્ટા જોવા છતાં પણ મુમુક્ષુને, સાધકને, પરમાર્થ માર્ગના ઈચ્છુકને વિકલ્પ થતો નથી. પણ આપણા ઠેકાણા ન હોય તો જ્ઞાનીની સારી ચેષ્ટા હોય તો પણ વિકલ્પ થાય. એ સમજી લઈએ કે માત્ર પેલી નહીં પણ સારી ચેષ્ટા હોય, પણ આપણું કઈ જ્ઞાન હોય ને તોય આપણને વિકલ્પ થાય. જ્ઞાની ઉપરનો નિશ્ચય ન રહી, આપણો નિશ્ચય અભેદ નિશ્ચય થવો જોઈએ. એ વાત એ કે છે, તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. અથવા બહુ સરસ સમજાવે છે, અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનો કોઈ અગમ્યપણું જ એવું છે, જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. ઓહો, જ્ઞાનીની ચેષ્ટાનું અગમ્યપણું છે. અગમ્યપણું છે એટલે એ જ્ઞાની જ્ઞાન સહિત હોવા છતાં કર્મ સહિત છે, હજુ મુક્ત થયા નથી. તો કર્મ ઉદયમાં આવે કે ન આવે? આવે. હવે આ જે કર્મ ઉદયમાં આવે તો એ પછી એનું અગમ્યપણું છે. સારું, એ તો સમજાય નહીં કે આ ઉદયથી છે કે આ તો ઈચ્છાથી છે. આ એનું અગમ્યપણું છે, પકડાય નહીં, પકડાય નહીં. એ તો કોઈ એવા જ્ઞાની મહાત્મા પુરુષ દ્રષ્ટિવાન હોય એ જ પકડી શકે છે. એટલે કે છે, અગમ્યપણું છે એને કારણે શું થાય છે? અધૂરી અવસ્થા કે અધૂરા નિશ્ચય, આ જીવની કાં તો અવસ્થા અધૂરી છે. અધૂરી અવસ્થા એટલે વિપર્ય બુદ્ધિ હજુ યથાવત છે. બુદ્ધિનું વિપર્ય પણ હજુ યથાવત છે. ઉપશમ અને વૈરાગ્ય વિના બુદ્ધિનું વિપર્ય પણ પર્યાયાંતર થઈ શકે નહીં. ઉપદેશ બોધ સિદ્ધાંત બોધનું જે આવે છે ને પત્રની અંદર 506 માં, ઉપશમ અને વૈરાગ્ય એ બુદ્ધિના વેપરેપણાને સદબુદ્ધિપણું કરે છે, પર્યાયાંતર લે. અને સદબુદ્ધિ થયા પછી જ એ યથાર્થ, એને સત્યની ઓળખાણ થાય છે. તો આ કે છે અધૂરી અવસ્થા. એક તો જુઓ, મુમુક્ષુતાની પાત્રતામાં બે વાત. અધૂરી અવસ્થા, આપણે પહેલા આપણી અવસ્થાને પૂર્ણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તો પેલું પૂર્ણ કરવાનું પહેલી ભૂમિકા મુમુક્ષુતા છે. જીવને પરમાર્થ માર્ગ ઉપર આગળ વધવા માટે જ્ઞાની પુરુષને ઓળખાણથી એની યાત્રા શરૂ થવાની છે. પણ પહેલી ભૂમિકા જ્ઞાની પુરુષનું જેને ઓળખાણ કરવું છે એને પહેલી ભૂમિકા પોતે મુમુક્ષુ બનવું પડે. કારણ કે એ મુમુક્ષુતા આવ્યાથી જ એને સાચા પુરુષનું ઓળખાણ થાય છે. તો સાચા પુરુષનું શરણું એ લે છે જીવ, નહીં તો વિપર્ય બુદ્ધિના કારણે, જ્ઞાની અજ્ઞાનીનો ભેદ ન પારખી શકવાને કારણે અને ચેષ્ટાની સામ્યતાના કારણે એ શક્યતા છે કે અજ્ઞાની તરફ ઢળી જાય. અને બાહ્ય દેખાવ કરવામાં અજ્ઞાની જ્ઞાની કરતા પાવરફુલ હોય છે. એનો ત્યાગ, એનો વૈરાગ, એનો વેશ પરિધાન, એનું નામાભિધાન, એના અલંકાર, એમાં વિશેષણો એટલા બધા, સમજે કોઈ સમજે કેવો જ્ઞાની હશે આ તો. એ પછી ટીલા, ટપકા, ત્રિપુંડ, ચિહ્ન, લિંગ, આ બધા ઉપર એટલો બધો પાવર દો છે. સંસારની અંદર એક બહુરૂપી અને બીજો આની અંદર એક અજ્ઞાની પરમાર્થ માર્ગમાં, આ બે હરકા. એને બધા જ ખેલ ખેલતા આવડે. જેવો જેવું જોઈ એવી પ્રકારનું ત્યારે કયો વેશ પહેરવો એ પણ એને ખબર, અને કરે. આ બધા કરતા હોય છે. આપણી દ્રષ્ટિ જોઈએ આપણે સમજી શકીએ કે આ વાત બરોબર નથી. ધીસ ડઝ નોટ સેટ. એ વૈરાગ ધારણ કર્યો હોય, સંન્યાસ છે, સંસાર છોડી દીધો છે, પણ હાથી ઉપર બેસીને આવે. કુંભનું સ્નાન કરવું હોય તો હાથી ઉપર સીધો આવી લો ને ભાઈ. દેશભરમાં પગપાળા યાત્રા કરસ તું, અને પરિવ્રાજકનો અર્થ શું? પગપાળા યાત્રા કરે. આ એનું મૂળ, એને જયારે સ્વીકાર્યું છે ત્યારે બધું જ, પણ જયારે પ્રસંગ આવે છે ત્યારે આ મહત્તા એટલી બધી જાગે છે કે એવા એવા પ્રકારની એની બેઠક જુદી કરાવે છે, અને આ કરાવે છે. પણ જાણો મનો બેસને હોવની સામે, ભગવાનની સામે બેસવામાં ક્યાં વાંધો હતો? ના, એ પોતાનું પદ છોડવા તૈયાર નથી, પોતાની મહત્તા છોડવા તૈયાર નથી. એને સાબિત કરવું છે બધાની વચ્ચે કે આઈ એમ સમથિંગ હિયર. સરળતા નથી, દીનતા નથી, આ બધી જ વસ્તુ. તો કે છે કે જીવને અધૂરી અવસ્થા અને અધૂરો નિશ્ચય, બીજો પોતાનો નિશ્ચય અધૂરો. જીવે નિશ્ચય શેના આધારે લીધો? બાહ્ય. જીવને વિશે પત્રાંક 212 માં છે. કેમ ઓળખાણ પડતું નથી? તો જીવને વિશે ગ્રહી રાખેલી રિદ્ધિ, સિદ્ધિ આદિ ચમત્કાર એમાં એટલો બધો છે કે જ્ઞાનીનું મૂલ્યાંકન વેશ, ભૂષાદિ, લિંગ, ચિહ્ન, કેટલા માણા, કેટલા અનુયાયી, કેટલો વૈભવ, આ જ્ઞાનીનું માપ વૈભવથી કરે. હવે આને શું કહેવું? જ્ઞાનીનું માપ શેનાથી કરે? વૈભવથી કરે. ઓહો હો, કેવો ભપકો હતો! એટલે ત્યાગ વૈરાગના માર્ગમાં ભપકાનું મહત્વ તે ક્યાંથી ગોતી કાઢ્યું? પણ જબરજસ્ત. પછી એનો મહિમા ગાય, તો શેનો મહિમા ગાય? બાહ્ય સ્થિતિનો. કોઈ પુણ્યના યોગ હોય, પુણ્યના યોગે આ બધો બહારનો વૈભવ અને પ્રદર્શન છે જે ભૌતિક, એ તો પુણ્યનો યોગ છે. એ કોઈ જ્ઞાનનું ઓળખાણ છે? જ્ઞાનીનું ઓળખાણ નથી, આત્મ સ્વરૂપનું ઓળખાણ નથી. તો એ અધૂરો નિશ્ચય અને અધૂરી અવસ્થા, એક તો આપણી અવસ્થા અધૂરી અને બીજો નિશ્ચય અધૂરો. નિશ્ચય માટેના માપદંડ જ ખોટા. તો કે છે, જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ કૃપાળુદેવ કે છે, પણ વાસ્તવપણે, જો હવે સમજી લે, હવે સમજવા જો, વાસ્તવપણે હકીકતમાં શું સાહેબ, અમે તો નથી જાણતા, વાસ્તવપણે તથા પૂરા નિશ્ચય, એટલે પોતાની અવસ્થા બરોબર મુમુક્ષુતાની હોય, અને પૂરો નિશ્ચય જ્ઞાનીના સ્વરૂપનો નિશ્ચય, પૂરા નિશ્ચય, તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. તે વિભ્રમ પણ ન થાય અને વિકલ્પ પણ ન આવે. પછી એ પાક્કો નિશ્ચય હોય તો એ જ્ઞાનીની ચેષ્ટા ગમે તે પ્રકારની હોય પણ એ ઉદયગત છે, તારા વિકલ્પનું કારણ બનશે નહીં. વિકલ્પ નહીં થાય, ચેષ્ટા ગમે તેવી હશે, વિકલ્પ નહીં થાય. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એ જ આ જીવનો દોષ છે. માટે તારણ શું? આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ, અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય, જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય કેવો છે? અધૂરો છે. કારણ, પોતાની દશા અધૂરી છે, અધૂરી અવસ્થા અને અધૂરો નિશ્ચય થયો છે, કારણ કે અવસ્થા અધૂરી છે. એટલે ઘણી વાર હું કહું છું કે જે જ્ઞાની પુરુષને ઓળખાને બહુ મોટા મોટા મહિમા ગાય છે, હું કહું આપણી દશા ઉપર જરા લક્ષ દો એટલે ખબર પડશે કે આપણે જ્ઞાની પુરુષને ઓળખવા માટે યોગ્ય છીએ કે નહીં. પેલા મુમુક્ષુતા, અને મુમુક્ષુતાના લક્ષણો પરમ કૃપાળુ દેવે કહ્યા છે, એ કઈ કોઈ કોઈના લેબલથી નથી થતા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. હંમેશા જેના જીવનમાંથી આ સદગુણોની સરિતા નિરંતર વહેતી રહે છે, જગતની મોહાશક્તિથી જે મૂંઝાયો છે, અને એક મોક્ષને વિશે જે યત્ન કરે છે, કામ એક આત્માર્થનું, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. માત્ર શબ્દ બરોબર પકડવો જોઈએ, સમજવો જોઈએ, અવધારવો જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ, બધી જ જગત વિશેની અભિલાષાઓ, ઈચ્છાઓ શાંત થઈ જવી જોઈએ, શાંત થઈ જવી જોઈએ. ઉદયાદિનની વાત જુદી છે, પણ પોતાને કાંઈ ન હોવું જોઈએ. આને તો પૈસાય મેળવવા છે, પદ મેળવવું છે, પ્રતિષ્ઠા મેળવવી છે, ક્યાંય શાંત થયો જ નથી, ભભકે છે, ધધકે છે. માત્ર મોક્ષ અભિલાષ, અને ભવે ખેદ, અરે આ કર્મ જો પૂરા નહીં થાય અને એમાંથી ભોગવતા ભોગવતા કોઈ નવું કર્મ બંધાઈ જશે તો મારું તો ભવભ્રમણ ટળશે નહીં. બસ આ ભવભ્રમણનો એને ખેદ છે જીવનમાં, આ વસ્તુ મળી કે ન મળી એની સાથે નહીં, પણ હવે અમારે આ ભવભ્રમણ ક્યારે સમાપ્ત થતાને પામે. થોડા ભવ હોય, છૂટવાના હોય તો આનંદ છે. કૃપાળુ દેવે કહ્યું સંકેત થયા પછી 15 ભવ છે. આવા ભવ અમને 15 કોઈ કહે જ્ઞાની તોય અમને એનો હરખ શોખ નથી, પણ કાંઈ ઠેકાણું નથી. અનંત કર્યા છે અને હજી અનંતનો હિસાબ ઊભો છે. તું એકેય અવસ્થામાં એવો આવ્યો નથી કે તારી ભવની સંખ્યાને અમે સંખ્યામાં ગણી શકીએ. હજી અનંતમાં છો, અસંખ્યાતમાં પણ નથી, સંખ્યાતમાં પણ નથી, તો અલ્પમાં ક્યાંથી હોય. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ, કહો માર્ગ આસાધશે જન્મ તે હના અલ. આત્મસિદ્ધિ અનંતિ શરૂ થાય છે, અને આત્મસિદ્ધિનો માર્ગ બતાવ્યા પછી આ ભગવાને શબ્દ પામ્યો દુઃખ અનંત મૂકીને પછી અહીંયા જન્મ તેહના અલ્પ કહી દીધા. અનંતમાંથી અલ્પમાં લાવવા માટેની આ જબરજસ્ત ચમત્કૃતિ, અને અનંતમાંથી અલ્પ બે જ છે, વચ્ચે કોઈ અસંખ્યાત કે સંખ્યાત હોતા જ નથી. પણ એ સંકેત જોઈ વમી જાય, કોઈ કાળે ઉદય બળ વધી જાય અને જ્ઞાન બળ, બોધ બળ સમાઈ જાય, ગૌણ થઈ જાય, તો તે સમયે જ્ઞાનીઓ એક કહે છે કે એવા જીવને પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન, વધુમાં વધુ એનો સંસાર પરિભ્રમણનો કાળ છે, અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં તો એની મુક્તિ છે છે ને છે. બસ એ અવસ્થામાં 15 થી ગયો તો કાં સંખ્યાતમાં અને કાં અસંખ્યાતમાં, અનંતમાં તો નહીં જ, કેમકે અર્ધ પુદ્ગલ પરાવર્તન એને ત્યાં મર્યાદા મૂકી દે છે. આ બધી જ વાત કેટલી સરસ પરસ્પર સંકળાયેલી, એની કેટલી સ્પષ્ટતા સાથે બધી છે. ફરી આજના પત્રની છેલ્લું વાક્ય કરીને જ પૂરું કરીએ કે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે, એ જ આ જીવનો દોષ છે. જીવનો દોષ શું? જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય. અધૂરા નિશ્ચયનું કારણ શું? પોતાની અધૂરી અવસ્થા. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.